காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நமஹ. அர்ஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜெயின தர்மோஸ்து மங்களம். நமோ மங்களம் தேவ சர்வாக்னம் நிர்க்ரந்தோ குரு மங்களம் மங்களம் வேதராக ஸ்ருத ஜெயின தர்மோஸ்து மங்களம். மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலிபத்ராவ்யா ஜெயின தர்மோஸ்து மங்களம். மகாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜேதர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் சௌத் செப்டம்பர் 2011. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிரஜி கிரம்வார் பத்ர ஸ்வாத்யாய் பத்திராங்க 587 மும்பை சைத்ரவத் வாரஸ் 1951. கேவட ஜான் தி பதார்த்த கேவா பிரகாரே தேகாய் சே એ પ્રશ્નનો ઉત્તર વિશેષ કરી સમાગમમાં સમજવાથી સ્પષ્ટ સમજી શકાય તેવો છે, તો પણ સંક્ષેપમાં નીચે લખ્યો છે. જેમ દીવો જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે, તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થ પ્રકાશક હોય છે તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થ પ્રકાશક છે. દીવો દ્રવ્ય પ્રકાશક છે અને જ્ઞાન દ્રવ્ય ભાવ બંનેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહેજે દેખાઈ રહે છે, તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે, જેમાં યથા તથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે તેને કેવળ જ્ઞાન કહ્યું છે. જો કે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળ જ્ઞાન પણ અનુભવમાં તો માત્ર અનુભવ કરતા છે, વ્યવહાર નહીંથી લોકાલોક પ્રકાશક છે. આરસો દીવો સૂર્ય અને ચક્ષુ જેમ પદાર્થ પ્રકાશક છે તેમ જ્ઞાન પણ પદાર્થ પ્રકાશક છે. અહીં સૌભાગભાઈએ કંઈક પ્રશ્ન પૂછ્યો હશે કે કેવળ જ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય છે. જ્ઞાનના પાંચ પ્રકાર મતે જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યવય જ્ઞાન અને કેવળ જ્ઞાન. જગતના જીવો મતિ જ્ઞાનના આધારે વ્યવહાર કરે છે. આપણો બોધ, આપણું જ્ઞાન સીમિત છે, મર્યાદિત છે મતિ જ્ઞાનના આધાર ઉપર. એ જ્ઞાનને વિકસિત કરી શકીએ શ્રુત જ્ઞાનના આધાર ઉપર. શ્રુત જ્ઞાન, સત્શાસ્ત્રનું વાંચન, સત્પુરુષનો સમાગમ, જ્ઞાની પુરુષોનો યોગ, એમનો મળતો સદબોધ, આ બધા શ્રુત જ્ઞાનના માધ્યમ છે. એનાથી મતિ જ્ઞાન વિકસિત થાય. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનથી પદાર્થનું આપણને અનુભવ થાય. મતિ જ્ઞાનથી કોઈ પદાર્થ જાણતા ન હોય તેનું લિટરેચર વાંચીએ એટલે પછી બધું પદાર્થને આપણને સમજ આવે, એ આપણું શ્રુત જ્ઞાન થાય. કોઈ નવી આઈટમ બજારમાં આવે તો એની સાથે એનું પેમ્પલેટ આવે એટલે આપણને ખબર પડે કે આ શું છે, આના કયા ફંક્શન્સ છે, આ મોબાઈલ આવ્યો, આ નવા નવા એપ્લાયન્સીસ છે. તો આ બધું શ્રુત જ્ઞાનથી આપણને મળ્યું. અને મતિ જ્ઞાન ઘણા જીવોને હોવા છતાં જો એ શ્રુત જ્ઞાનનો પરિચય ન હોય તો એને આ વસ્તુ શું છે એ ખબર ન પડે. આ આપણો અનુભવ છે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન. અવધિ જ્ઞાન છે કોઈ પણ પ્રકારની વિશેષ સંયમની સાધનાથી અથવા અમુક અપેક્ષાએ ભવ પ્રત્યય જ્ઞાન છે, એ પદાર્થનું સ્થળ કાળની મર્યાદા છોડીને દેખવું, જે આંખની મર્યાદાથી બહાર છે એવા રૂપી પદાર્થોનું દેખવું, આ અવધિ જ્ઞાનનો વિષય છે. દેવોને ને નારકીને ભવ પ્રત્યય જ્ઞાન છે. બાકીના જીવોને એ સાધનાથી આત્માની ઉપલબ્ધિથી થતું જ્ઞાન છે. અને મન પરિવય જ્ઞાન, એ તો અતિ ગંભીર સંયમની સાધના કરી હોય એવા મનુષ્ય ગતિની અંદર જ સામા જીવના મનના વિચારોના આકારોને પકડી લેવું, એવું જે જ્ઞાન છે એ લબ્ધિ છે, એને મન પરિવય જ્ઞાન કહે છે. એ સંયમશીલ મહાત્માઓને થાય છે. કેવળ જ્ઞાન એ જ્યારે સર્વ મોહનીય કર્મનો ક્ષય થાય છે ત્યારે આત્માનું સહજ રૂપે સ્વાભાવિકપણે પ્રગટ થતું પરિપૂર્ણ જ્ઞાન, નિરાવરણ જ્ઞાન, પરિશુદ્ધ જ્ઞાન, એ કેવળ જ્ઞાન છે. પ્રશ્ન એ છે કે કેવળ જ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય? પદાર્થ તો દેખાય જ છે અત્યારે પણ. આવો કઈ સૌભાગભાઈને બહુ આ શાસ્ત્રીય પ્રશ્ન આવા બધા ઘણા ઘણા પત્રોમાં છે કે કેવળ જ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય, તો કૃપાળુ દેવ એનું સમાધાન આપે છે. સમાધાનમાં સર્વપ્રથમ વાત એ કરે છે કે આત્મ કે જ્ઞાન છે એ આત્માના ગુણ વિશેષનો વિષય છે, આ સાંસારિક વિષય નથી. આ લોકોત્તર વિષય છે. અને એનો જ્યારે લોકોત્તર પ્રશ્નનો ઉત્તર જોઈતો હોય તો એની અમુક મર્યાદા છે. એ મર્યાદા સમજાવે છે કે સમાગમમાં સમજવાથી સ્પષ્ટ સમજી શકાય એવો છે, અને નહીં તો તો પણ સંક્ષેપમાં નીચે લખ્યો છે. પત્ર વ્યવહારથી કેટલીય વાતો એવી છે કે લેખિત શાસ્ત્રમાં આવી હોય તો આપણે સમજી શકીએ, પણ જે ક્યાંય વ્યક્ત નથી થતી એટલે લેખિત સ્વરૂપમાં ક્યાંય નથી. આવી વાતો તો અનુભવની વાતો એ જ્ઞાનીના પ્રત્યક્ષ સમાગમમાં સમજી શકાય છે. તો આ એક એવો વિષય છે, કૃપાળુદેવ કહે છે કે એ વિશેષ કરી, જો તમારે બહુ વિશેષ કરી સમજવો હશે તો સમાગમમાં સમજી શકાશે. તો પણ જિજ્ઞાસુને પ્રભુ સમાધાન તો આપે જ છે, અને એ સમાધાન આપ્યું છે સંક્ષેપમાં અમે આપીએ છીએ વિચારશે. પછી જ્ઞાનીઓનો બોધ સંક્ષેપમાં હોય, એ સૂત્ર આપે, એ સંકેત આપે, એ ઇંગિત કરે. સાચો જિજ્ઞાસુ બોધને વાંચ્યા અથવા સાંભળ્યા પછી મનન, ચિંતન, નિધિધ્યાસન, અનુપ્રેક્ષા અને ધ્યાનની પ્રક્રિયા દ્વારા એ બોધને બોધિના રૂપમાં પરિણમાવી અને એને આત્મસાત કરે અને એનું જે તત્વ છે એને પકડી લે. પણ માત્ર વાંચીને સાંભળવાથી સમાપ્ત ન થાય તો એ જ્ઞાનીએ કીધો કે ન કીધો કંઈ અર્થ નથી. માટે જ્યારે જ્યારે સદબોધને આપણે વાંચીએ અથવા સાંભળીએ ત્યારે લક્ષ્ય રાખવો કે એની પાછળની શરત છે પ્રક્રિયા, એ બધી પ્રક્રિયામાં જીવે જવું જ જોઈએ. કે મનન ચિંતનથી ગ્રહણ થાય, એની છાપ બેસે, આત્મામાં એનો સંસ્કાર ઉગે અને એને કારણે આત્માના આવરણો ખસે, જ્ઞાનાવરણીય આવરણો ખસે. અને જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતર્યો છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તત્વ તમારું, ચિંતન મારું, એટલે મારા સ્વરૂપનો પ્રકાશ થાય છે. નહીં તો તમારા તત્વના ચમત્કારો તમારા સ્વરૂપનો પ્રકાશ કરે કે ભગવાન ઘણા સારા, મેં એનું વાંચ્યું, બહુ સારું, એ તો આમ કીધું. નહીં, તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. કારણ કે ચિંતન કોણે કર્યું? મેં. તો જે કર વિચાર તો પામ, જે વિચારે તે પામે. જે વિચાર પોતે કરતો નથી ને કોઈના ઉપર સોંપી દે છે એ કદાપી ન પામે. વિચાર સ્વયં કરવાનો છે. એટલે અહીંયા બહુ સરસ મજાના સૂત્રો જ્ઞાનીઓ સંકેત આપે, સૂત્રો આપે, સંક્ષેપમાં નિર્દેશ કરે. કૃપાળુદેવે એક સરસ શબ્દ પ્રયોગ કર્યો છે કે આ બધા સત્પુરુષો એ માર્ગમાં મળતા વટે માર્ગો જેવા હોય, એ ચાલતો હોય જીવ અને કોઈ પૂછે કે ભાઈ ક્યાં જવું છે, કેવી રીતે છે, ક્યાં જવાનું છે, એ બધું હોય તો પેલો દિશા સૂચન કરે, માર્ગદર્શન કરે અને પછી વટે માર્ગો ચાલ્યો જાય કે આપણે ભેગું જોડાઈ નહીં ગઈ. વટે માર્ગો એ માર્ગ બતાવીને, દિશા સૂચન કરીને પથ પ્રદર્શક તરીકે રહી અને ચાલ્યો જાય. આવું સત્પુરુષનું સ્વરૂપ છે, આવું જ્ઞાનીનું સ્વરૂપ છે. અનંતા જ્ઞાનીઓ સંસારમાં એ આવે છે અને જાય છે, માર્ગ બતાવતા જાય છે. અને તીર્થંકરોનો આપણા જૈન દર્શનની અંદર જબરદસ્ત એ માર્ગ પ્રકાશક ત્રિલોક ગુરુ છે. સાચો ગુરુ એ તીર્થંકર છે, 13મા ગુણસ્થાનકે બિરાજમાન. એ માર્ગ બતાવે છે, સત્ય માર્ગ બતાવે છે, પરિશુદ્ધ માર્ગ બકા છે, માર્ગને આલોકિત પણ કરે છે, એટલે માર્ગના રહસ્યોને પણ ખુલ્લા કરે છે. તો એ તીર્થંકર છે અને તીર્થંકરની અપેક્ષા એ પછી એક ગુરુની પરંપરા, એ કૃપાળુદેવે કીધું છે કે સર્વવીરથી 6ઠા ગુણસ્થાનકો બિરાજમાન અને જે 13મા ગુણસ્થાનકનો સતત આરાધક છે અને ઉપદેશક પણ જેને વર્તે છે એ અન્ય કોઈ નહીં. આપણી મતિ કલ્પના એમાં ચાલે જ નહીં અને લગાવવી જ નહીં. તો બહુ સરસ વાત મૂકી છે કે માર્ગ પ્રકાશક છે. અરિહંતનું એટલા માટે સિદ્ધ પહેલા એને નમસ્કાર છે કે અરિહંતો સિદ્ધનો માર્ગ બતાવે. સિદ્ધ થવાનો માર્ગ બતાવનાર કોણ? અરિહંત. આ અરિહંતોને પહેલા નમસ્કાર છે. જૈન દર્શન આખું અરિહંત ઉપર અધિષ્ઠિત છે કારણ કે એ સયોગી કેવડી છે. કેવડી છે, સર્વજ્ઞ છે, વિતરાગ છે, જૈન છે, પરમાત્મા છે, સયોગી છે, એટલે એ જગતના જીવો ઉપર ઉપકાર કરી અને માર્ગદર્શન કરી શકે. વિતરાગ છે એટલે એને બીજું કોઈ અપેક્ષા નથી, એને કોઈ મારા તારા નથી, એને કોઈ ભેદ કે પક્ષ નથી. કેવળ નિષ્કારણ કરુણા છે. જ્યાં સુધી યોગનું રહેવું થાય છે ત્યાં સુધી એ યોગના અઘાતી કર્મોનું વેદન કરતી વખતે પણ જગતના અધિકાધિક જીવો કેમ કલ્યાણને પામે એ માર્ગને પ્રકાશનાર એ પુરુષ જૈન દર્શનમાં અરિહંત કહેવાય છે. એ અરિહંતની પરંપરા એ ગુરુ પરંપરા છે. એને પરમ ગુરુ કૃપાળુદેવે શબ્દ મૂકે છે, પરમ ગુરુ. આ પરમ ગુરુ છે. પછી સદગુરુને, ગુરુને બધી આવે, પછી કુગુરુને, મતગુરુને બધું ચાલશે. તો અહીંયા કેવળ જ્ઞાનને સમજવા માટે જ્ઞાની પુરુષો કહે છે કે શબ્દથી કહી શકાય એવો આ વિષય નથી. સમાગમથી સમજી શકાય. અને છેલ્લું જ્ઞાન તો પોતાને કૃપાળુદેવે અપૂર્વ અવસરમાં કહ્યું તેમ અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. જો એ જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ આત્મા, આત્મા એ જ જ્ઞાન સ્વરૂપ છે. એની છેલ્લી જે પ્રક્રિયા છે એ તો અનુભવની જ છે. અનુભવમાં ગયા સિવાય આ આત્માની પરિપૂર્ણતાનો બોધ શબ્દથી થાય નહીં, કરવાનો પ્રયત્ન કરવો પણ નહીં. બહુ સરસ વાત મૂકી છે. છતાં આ જ્ઞાનીઓ જીવને એ અનુભવમાં જવા માટેના આ બોધ છે. આખું શાસ્ત્ર જીવને અનુભવમાં જવા માટે કહ્યું છે. એટલે શાસ્ત્રથી પણ પર અને શાસ્ત્રની પહેલી પાર, શબ્દની પહેલી પાર ગુપ્ત રહસ્ય રહ્યું છે. કૃપાળુદેવે એક શબ્દ પ્રયોગ સરસ પત્રાંક 47માં કર્યો છે કે ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ છે. એ અંતર સંશોધનથી મળે છે, બહારથી નહીં. અને તે અંતર સંશોધન કોઈ મહાભાગ્યના આશ્રયે કોઈ જીવને થાય છે. જ્યારે જ્યારે ધર્મ મેળવવાની, પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય ત્યારે જીવે એ પ્રયાસ અંતર સંશોધનથી કરવો જોઈએ. બહિર્મુખથી જેટલો ચાલતો પ્રયાસ છે એ અંતર્મુખતામાં જવા માટે છે, પ્રવેશ કરવા માટે છે. કેટલીક વાર ન થાય અંતર્મુખતામાં પ્રવેશ, કેટલાય આવરણો હોય એટલે બહારના સાંભળીને વાંચીને એમ કરીને પોતે નિસંશય થઈને અંતરમાં જાય. આ સંકિતનો પ્રારંભ, અને સંકિત થાય તો શું થાય, તો પામે સંકિતને વર્તે અંતર શોધ. જો સંકિત થયું છે તો હવે એની દિશા બદલાઈ ગઈ, બહિર દિશા ગઈ, અંતર દિશામાં આવ્યો. એમ અંતર સંશોધનથી ધર્મની ઉપલબ્ધિ થાય છે, આત્મધર્મ. અને બહિર્ધર્મ છે જે આત્માની સન્મુખ થવાનો ધર્મ, એ આ બધા સત્સંગ અને સત્સમાગમ અને સત્શાસ્ત્રથી થાય છે. એટલે ધર્મના બે પાસા છે, એક ધર્મની આત્માની સન્મુખ થવાનો, આત્માને ઓળખવાનો, આત્માને જાણવાનો, અને બીજો આત્માનો અનુભવ કરવાનો. એક જ પાસું લઈને ધર્મની વ્યાખ્યા કરવી એ પણ એકાંત છે. એટલે આનાથી નો થાય ને આનાથી નો થાય ને આનાથી નો થાય ને, અરે નો થાય જ કેવા આવવાનું છે બધું. પરંતુ આખો માર્ગ કઈ પ્રકારનો છે, જે પ્રાપ્ત કરવું છે એની દિશામાં પણ જવું પડે, એની સન્મુખ પણ થવું પડે. કૃપાળુ દેવે દશા પ્રાપ્તિની વાત કરી છે, દશા પ્રાપ્તિ પછી સાધનાની વાત કરી છે, અને સાધના પછી સિદ્ધિની વાત કરી છે. કેવળ સિદ્ધિને લક્ષ્યમાં રાખી અને કોઈને કોઈ વાતનો આગ્રહપૂર્વક કર્યા જ કરવું, આ કોઈ વિદ્વતાનું લક્ષણ નથી. આમાં સ્યાદવાદનો અભાવ છે, એકાંત દ્રષ્ટિ છે. અને એકાંત દ્રષ્ટિ એની એક અપેક્ષાએ એ મિથ્યાત્વ, એના જેવું મિથ્યાત્વ એ કહીને તો અજ્ઞાન સારું કોક દી ટળી જાય, આ ન ટળે આકરું. ચાર દ્રષ્ટિ, ઓઘ દ્રષ્ટિ એ કેવળ મિથ્યાત્વી જીવની કીધી છે, છતાં એની દશા સમ્યક સન્મુખની છે. એ તારા, દીપરા, બલા, મિત્રા, આનાથી જ જીવ પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં પ્રવેશ કરે છે. સમ્યકત્વ એને જ થાય છે જે મિથ્યાત્વી જીવ આ ચાર દ્રષ્ટિમાં આવે છે એને. તો આ એની આખી ક્રમ છે, માર્ગનો ક્રમ છે. કૃપાળુ દેવે પણ 135માં કહ્યું કે સમ્યક દશાના લક્ષણો, અને પછી 422માં કીધું કે સમ્યક સંકિત થયા પછીના લક્ષણો, બે એક જ, સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. તો સંકિત પ્રાપ્ત કરવા માટે પણ આ દશા જોઈએ, અને સંકિત પ્રાપ્ત કર્યા પછી આત્મ સ્વરૂપમાં જવા માટે પણ આ જ દશા જોઈએ. આ લક્ષણ વિના ન થાય. આગમની અંદર, આચારાંગ સૂત્રની અંદર આપણને જે ધર્મના સ્વરૂપ કયા, એમાં શ્રાવક માટે 12 વ્રત આપ્યા કે શ્રાવકે દેશવિરતી થવું પડે. એ દેશવિરતી થાય, હજી મને સંકિત થયું નથી, તો કે સમ્યકત્વ મૂળ 12 વ્રત છે. આ 12 વ્રતથી સંકિત થશે, અને સંકિત થયા પછી પણ આ 12 વ્રત છે કે જેના આધાર ઉપર એ સર્વવિરતી થશે. તો દેશવિરતી થવા માટે પણ 12 વ્રત છે, અને સર્વવિરતી થવા માટે જ્યાં સુધી નથી થયો ત્યાં સુધી એ આ 12 વ્રત છે. તો સમ્યકત્વ મૂળ શ્રાવક ધર્મે 12 વ્રતના અતિચારોની આલોચના આપણે પ્રતિક્રમણમાં કરી. આ શાસ્ત્રની સમજ છે, આ બુદ્ધિનો વિષય, તર્કનો વિષય નથી. માર્ગ પ્રકાશવાનો માર્ગ તર્ક, વિતર્ક અને કુતર્ક નથી. જીવને શ્રદ્ધા તરફ વળવું છે. બુદ્ધિની મર્યાદા છે, શબ્દની મર્યાદા છે. બુદ્ધિ શબ્દ સુધી જ ચાલશે, અને સત્ય શબ્દથી પર છે. અનુભવ વિના પ્રાપ્ત ન થાય, એટલે બુદ્ધિથી પણ પ્રાપ્ત ન થાય. એ દ્રષ્ટિએ જે કંઈ સાધનો આપણને કયા છે, વચનામૃતની અંદર આવો વિવેક આપણને પરમ કૃપાળુ દેવે આપ્યો છે કે જે વસ્તુથી, એટલા માટે આત્મસિદ્ધિની એક ગાથા હજુ સુધી એના મર્મની અંદર જઈએ તો એટલા એટલા રહસ્યો ઉદ્ઘાટિત કરે છે કે વૈરાગ્યાદી સફળ તો જો સહ આત્મજ્ઞાન. આ બધું તો જ સફળ છે કે જો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તો. સાહેબ ત્યાં સુધી તો સફળ નથી, અમારે નહીં કરવાના.
અને નહીં કરવાની બધી માટે એટલી બધી જપાજપ આ બુદ્ધિવાદીઓ કહે કે બધું વ્યર્થ છે, બધું વ્યર્થ છે, નકામું છે, આમ છે તેમ છે, કરોડ વર્ષ આમ કર્યું, ગયા વખતે અનંત જન્મ આવી બધી ભાષા વાપરીએ એ ઔપચારિક રીતે ઠીક છે, પણ તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કોઈ માર્ગ નથી, કોઈ પર્યાય નથી. કોઈ સંસારના અર્થ પુરુષાર્થની અને કામ પુરુષાર્થની વ્યવસ્થામાં ચાલવાથી કોઈ જીવને આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. ધર્મમાં બતાવેલી રીત, યમ, નિયમ, સંયમ, આ જે કંઈ કહ્યું છે આ જ બધા માર્ગ છે, પણ સમ્યકપણે આત્માના લક્ષ્ય સાથે. મુશ્કેલી એ છે કે એનું આરાધન કરીએ છીએ પણ આત્માનો લક્ષ્ય ન હોવાને કારણે એનું ઈચ્છિત અને અપેક્ષિત જે પરિણામ આવવું જોઈએ તે આવી શકતું નથી. અને જે બતાવે છે આવી બધી વિધિઓ શુદ્ધ વ્યવહારની, એ લક્ષ જોડાયા વિના બતાવે છે, એટલે જીવને સાધનનો આગ્રહી બનાવે છે. સાધ્યના લક્ષ ઉપર લગાવવાનું કૃપાળુ દેવે આનું વિવેક આપ્યો કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય, કરવાના છે. શું કર્યું ને શું કહ્યું, આવી બધી ટીકાનો કઈ અર્થ નથી, આ કરવાના છે આનાથી જ. અને વૈજ્ઞાનિક ધર્મ ઘણા પોતાને બહુ વૈજ્ઞાનિક કેવડાવે છે, બસ વૈજ્ઞાનિક તમે આમ મહાવીરનો વે, પણ મહાવીરના વૈજ્ઞાનિક ધર્મમાં કાર્ય અને કારણનો નિયમ, એને જ વિજ્ઞાન કહેવાય કે કારણ આપો તો કાર્યની ઉત્પત્તિ થયા વિના રહે નહીં, અને જો કાર્યની ઉત્પત્તિ થઈ હોય તો એનું જો કોઈને કોઈ કારણ હોય, કારણ મળે તો કાર્ય થાય, થાય ને થાય, નિમિત્ત મળે તો ઉપાદાન જાગે અથવા ન જાગે, નિમિત્ત ઘણું મળે જ્ઞાની પુરુષના બોધનું મળે અને જીવ જાગે કે ન જાગી શકે, પણ કારણ મળે તો જાગ્યા વિના રહે નહીં. તો નિમિત્ત અને નૈમિત્તિક એ સંબંધ સમજવો પડે, નિમિત્ત અને ઉપાદાનનો સંબંધ અને કાર્ય કારણનો સંબંધ મળવો, નિમિત્ત અને ઉપાદાનનો સંબંધ નૈમિત્તિક ઋણાનુબંધનો સંબંધ છે, કાર્ય કારણનો સંબંધ વૈજ્ઞાનિક છે. આટલો ભેદ પણ ન કરી શકતા હોઈએ, એટલો બધો સ્વચ્છંદ જીવનની અંદર હોય છે અને અહમભાવ એટલો બધો સ્ફૂર્તો હોય છે કે જીવ વિવેક દ્રષ્ટિ ગુમાવી દે છે. નિમિત્ત ઉપાદનમાં બને, એક નિમિત્તથી કંઈ બધાનું એ રીતે કલ્યાણ ન થાય, બધાને મળ્યું હોય નિમિત્ત સત્તું તો પરિણામ સરખું ના આવે, પણ કાર્ય કારણ અવૈજ્ઞાનિક છે, એ રહે જ નહીં. અગ્નિ ઉપર પાણી મૂકીએ તો પાણી ગરમ થયા વિના રહે જ નહીં, પાણીનો સ્વભાવ ભલે ઠંડક હોય વૈજ્ઞાનિક છે, તમે કારણ આપ્યું છે. કશાય પરિણામ જીવને આપીએ તો કર્મબંધ થયા વિના રહે જ નહીં, આશ્રમના આધારે કોઈ દિવસ મુક્તિ થાય નહીં, એની નિર્જરાનું કારણ આપવું જોઈએ. આ નવ તત્વ આ વૈજ્ઞાનિક છે. કૃપાળુ દેવ મોક્ષ બાળાની અંદર આ વાત એટલી સરસ રીતે મૂકી છે કે એટલો વૈજ્ઞાનિક આ ધર્મ છે, પણ આની અંદર આ વૈજ્ઞાનિકતામાં વિજ્ઞાન ક્યાં છે એ પકડાતું ન હોય તો શું કરવું, મૂળતાની દ્રષ્ટિ હોય તો, કે વિજ્ઞાન ક્યાં કીધું છે, વાત આખી અલગ પાછી પડી જશે. જ્ઞાનને સમજવું છે તો કહ્યું કે સમાગમથી મર્યાદિત સમજાશે, બધી જ વસ્તુ જ્યારે સમજવી છે એ અનુભવ ગોચર છે. જગતના બધા જ પદાર્થો જેમ છે તેમ જાણવા છે, કયું પુસ્તક વાંચો, આખું સૃષ્ટિનું રહસ્ય જેમ છે તેમ મારે જાણવું છે, કયું એન્સાયક્લોપેડિયા લઉં, તો બ્રિટિશ એન્સાયક્લોપેડિયા અહીંયા વ્યર્થ છે, જગતનો શ્રેષ્ઠ જ્ઞાન એમ અહીંયા જ્ઞાનકોશ અને વિદ્યાકોશ ને બધા શબ્દકોશ બહાર પડ્યા છે, એ બધા એની મર્યાદામાં છે, એની સીમામાં છે. જેને સૃષ્ટિના અગમ નિગમના રહસ્યો જાણવા છે અને આ લોકનું સત્ય જેને આત્મસાત કરવું છે, એને અનુભવ પ્રમાણ જોઈશે, શબ્દ પ્રમાણ ત્યાં એની મર્યાદામાં આવીને ઊભું રહે છે. અને આખો માર્ગ અધ્યાત્મની સાધના એ અનુભવમાં જવા માટેની છે, અને અનુભવમાં જવાની સાધનાનું સ્વરૂપ અંતર્મુખી છે, બહિર્મુખમાંથી વિરામ પામ. ત્યાં સુધી હજુ કોઈને કોઈ પ્રકારની ભ્રમણાઓ અંતરાયરૂપ બનવાનો સંભવ છે. કેવળ જ્ઞાન સમાગમમાં સમજવાથી સ્પષ્ટ સમજી શકાય તેવો છે તો પણ સંક્ષેપમાં નીચે લખ્યો છે. અહીંયા એક કૃપાળુદેવની દશા ઇનડાયરેક્ટલી આપણને મળે છે કે સૌભાગભાઈને કહે છે, આ સૌભાગને જ લાગુ પડે, આપણને તો નથી લાગુ પડતું, કે સમાગમમાં તમે અમારા સમાગમમાં કદાચ કેવળ જ્ઞાન સમજી શકશો, સ્પષ્ટ સમજી શકાય એવો છે, તો કેના સમાગમમાં? એટલે એને જે નિર્દેશ કર્યો છે, સૌભાગ્ય કર્યો છે અને સ્વ તરફ કર્યો છે કે સમાગમ તમે જ્યારે અમારો કરશો અને આ પ્રશ્ન જ્યારે આવશે, કદાચ તમને આ શાસ્ત્ર સ્વાધ્યાયથી કે આ બધા કરતાં વિશેષ સ્પષ્ટપણે કેવળ જ્ઞાન સમજી શકાશે. જેના સન્નિધિમાં, જેના સાનિધ્યમાં કેવળ જ્ઞાન જેવો વિષય સ્પષ્ટ સમજી શકાય, આ પુરુષ પરમાત્મા સ્વરૂપ કેવો હશે? આ સ્વરૂપ કેવું જ્ઞાન સ્વરૂપ હશે? કર્મના આવરણ ભલે જે હશે તે પૂર્વના, પણ વર્તમાન અવસ્થાની અંદર એનું જ્ઞાન નિરાવરણ કેટલું છે? એની અંતરંગની નિર્ગ્રંથતા કેટલી બધી હશે? એ કહે છે કે તમને સ્પષ્ટ સમજી શકાય સ્વભાવ સમાગમમાં, જેની સાનિધ્યની અંદર જીવના અનાદિની ભ્રમણાઓ ટળી જાય. આ છે સદગુરુ અને સદપુરુષની વ્યાખ્યા. આ લૌકિક કોઈ માપદંડથી સદગુરુ શોધી ન શકાય. આ લોકોત્તર પદ છે, લોકોત્તર અવસ્થા છે, એની અલૌકિક દશા છે. અને આપણી પાસે અલૌકિકતાને, લોકોત્તરને માપવા માટેની દ્રષ્ટિ પણ ખુલ્લી નથી, બંધાયેલી છે. અને બંધાયેલી દ્રષ્ટિ હોવાને કારણે આપણે ક્યાંય રિદ્ધિ સિદ્ધિમાં, ક્યાંય બાહ્ય વૈભવમાં, ક્યાંય પુણ્યના પ્રભાવમાં બસ સદગુરુના મૂલ્યાંકનો કર્યા કરીએ છીએ. અને એકને નહીં ને પછી આપણો નિર્ણય પાછો બદલાતો જાય છે, આ સદગુરુ છે ને કલા છે ને કલા છે ને કલા છે, કારણ કે આની દ્રષ્ટિ હજી ભય છે અને એની પાસે માપદંડ હજુ એને આંતરિક આવ્યો જ નથી. એની અંદર સાચી મુમુક્ષુતાનું ધોરણ પણ દ્રષ્ટિ પ્રગટી નથી. અલૌકિક દશા ઓળખવાની છે. મહાત્માના યોગે મહાત્માની અલૌકિક દશા ઓળખવી, ઓળખાશે, ઓળખવાનો પ્રયત્ન કરવામાં આવે તો ઓળખાશે. સાહેબ કેમ ઓળખાય? તો કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. હા, નથી ઓળખાતી એનો મતલબ એ થયો કે મારે હવે મને ઓળખવો જોઈએ કે મારી મુમુક્ષુતામાં કચાશ કેટલી છે, મારી મુમુક્ષુતામાં ઉણપ કેટલી છે. અને મારી મુમુક્ષુતાનું એક માપદંડ કીધું છે કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત, એમ વિચારી અંતરે સદગુરુ શોધે યોગ. હું એવો ગુરુ શોધીશ ને એને સાચો માનીશ કે જે ત્રણેય કાળમાં જે એક માર્ગ જ છે, અનંતા તીર્થંકરોનો, સિદ્ધોનો, શાશ્વત સનાતન જૈન માર્ગ એક રૂપે અખંડ પ્રવાહ રૂપે છે એને બતાવનાર આ બધી માલિકા છે. અને એ વ્યવહાર બતાવશે જે ત્રણ કાળમાં એક જે માર્ગ છે એને પ્રેરે એવા વ્યવહાર તરફ અમને દોરશે. હવે અમને એવો સદગુરુ જોઈએ છીએ કે જે ત્રણ કાળમાં એક જ પરમાર્થનું સ્વરૂપ છે તેના તરફ આ જીવને લઈ જાય છે, માર્ગદર્શન કરે છે, પથ પ્રદર્શન કરે છે. દેશ કાળની અપેક્ષા એ ભિન્નતા જે બતાવે તે બતાવે, પણ માર્ગના સ્વરૂપમાં તત્વમાં ક્યાંય ભિન્નતા આવી શકે નહીં, એક હોય ત્રણ કાળમાં. આવા શ્રેણીની અંદર, આવી પરંપરાની અંદર, એટલે પરાત્પર ગુરુવે નવ પરંપરાચાર્ય ગુરુવે, એક ગુરુ નહીં, અમને તો આખી ગુરુની પરંપરાને નમસ્કાર છે. આસમાન કે સબ સિતારે હમારે લીએ પૂજ્ય હૈ, હર નક્ષત્ર હમારે લીએ પૂજ્ય હૈ. અમે વિતરાગના ગગન મંડળમાં રહેલા, પછી એ કુંદકુંદાચાર્ય ભગવાન હશે, હરિભદ્ર સૂર્ય સમંતભદ્ર હશે, કે અમૃતચંદ્રાચાર્ય હશે, કે ઘેમચંદ્રાચાર્ય હશે, આ બધા અમારે માટે પરમ આદર અને મહિમાનું સ્થાન છે. અમે કોઈ ત્યાં ઊંચ નીચ ભેદ પ્રભેદ કરવાના નથી. સંકેતનું લક્ષણ છે જેમાં ભેદનો પક્ષ, દર્શનનો ભેદ નથી કરવો તો પછી એના પ્રવક્તાનો ભેદ શું કામ કરવો? અમારે ભેદનો પક્ષ, પક્ષ કરતા અમારો અને આ નહીં, જરા પણ ભાવ આવી ગયો એ પણ પક્ષની નિશાની છે. અને મુમુક્ષુતાનું લક્ષણ છે પોતાના દોષ અપક્ષપાતપણે જોવા, આવો પક્ષ થવો એ દોષ છે. એટલે સંકેતને શુદ્ધ શબ્દ આ કૃપાળુએ વાપરો, બાકી બધે ક્ષયોપસમ શબ્દ વાપરો છે. એ જ્ઞાનના ક્ષયોપસમ સાથે આધારિત છે. કૃપાળુ દેવે શુદ્ધ શબ્દ વાપરો છે. ખૂબ વિચાર, ખૂબ ચિંતન, ઊંડી વિચારણા માંગે છે કે શુદ્ધ, કેવું શુદ્ધ સંકેત જેમાં ભેદ નહીં અને જેમાં પક્ષ નહીં. જૈન અને ઇતર એવો દાર્શનિક ભેદ પણ જ્યાં મટી ગયો છે, આત્માને પમાડે તો ધર્મ, અને પક્ષ આણે પમાડ્યો છે મારાપણું જ્યાં મટી ગયું છે, આણે કહ્યો છે માટે મારો છે, જૈનના અગ્રથી જ મોક્ષ છે એવું માનવાનું આ આત્મા ભૂલી ગયો છે. એક કહે છે કે અમારે બ્રહ્મ વિદ્યાનું પાન કરવું છે તમારી પાસેથી, અને છતાં લખનાર લખે છે કે જૈન જેવું બીજું એક પવિત્ર અને સર્વોત્તમ દર્શન નથી. પણ અમે એ માનીએ છીએ, છતાં એના પ્રત્યે અમારો કોઈ પક્ષપાત નથી. જે કોઈ એને આદરશે, આરાધશે, એ મુક્તિને પામશે. 15 ભેદે સિદ્ધની વાત તો બેસી શકે છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું અને આત્મામાંથી રાગ દ્વેષ ગયે, આત્મ સ્વભાવ પ્રગટે છે, તો કયા દર્શનથી રાગ દ્વેષ ગયે, કયા ગ્રંથથી રાગ દ્વેષ ગયે, કઈ વિધિથી, કઈ સાધનાથી, તો કે જ્ઞાની કહે છે, એ અમે નથી કહ્યું, અમે પરિણામ ઉપર કહે છે. આત્માની નિર્મળતા, મોક્ષ કયો, નિજ શુદ્ધતા, જેનાથી શુદ્ધતા થાય, જે ગ્રંથથી, જે પુરુષથી, જે બોધથી, જે સાધનાથી, જે વિધિથી આત્માની નિર્મળતા થવી જોઈએ. આત્મામાંથી કર્મની મલિનતા ખસે, કષાયો નિર્મૂળ થાય, રાગ દ્વેષના કારણો નિર્મૂળ થાય, કલહ ક્લેશ અને સંકલેશના કારણો નિર્મૂળ થાય, અને જીવ શાસ્ત્ર સર્વ વિશે કયા વિશેષે જીવ કરવા નિર્મળો. તમામ શાસ્ત્રો, જૈનના નહીં, તમામ. કૃપાળુ દેવે જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જ્ઞાન કોણ, કયું જ્ઞાન, જ્ઞાનનું સ્વરૂપ શું, જ્ઞાનનું લક્ષણ શું, આ શાસ્ત્રોનું ઉપયોગીતા શું, શાસ્ત્રનો અર્થ શું, તો કે શાસ્ત્ર સર્વ કયા વિશેષે, વિશેષ પ્રકારે જ્ઞાની પુરુષોએ આ શાસ્ત્ર પ્રકાશ્યા છે, ગ્રંથો લખ્યા છે, જગતના જીવો ઉપરની કરુણા. પણ સાહેબ એને શું કરવું છે શાસ્ત્રો લખીને, તો એને કોઈ પોતાનો મત સ્થાપિત નથી કરવો. એ મત સ્થાપિત કરવો હોય એ બધા શાસ્ત્રો પંડિતોના છે, મતવાદીઓના છે, અને એવા શાસ્ત્રો એટલા બધા છે કે આપણે ગુચાઈ ગયા છે. આપણને સત્શાસ્ત્ર પણ હાથમાં આવતું નથી, કારણ કે આપણી દ્રષ્ટિ સતની નથી. દ્રષ્ટિ જ્યાં સુધી મતની હોય ત્યાં સુધી સત્શાસ્ત્રમાં પણ આપણને સત દેખાય નહીં. શાસ્ત્ર સર્વ કહ્યા વિશેષે જીવ કરવા નિર્મળો, જીવને નિર્મળ કરવો છે. મોક્ષ કયો, નિજ શુદ્ધતા, નિજને શુદ્ધ કરવો છે, આ મોક્ષનો માર્ગ છે. તે કયો, તે પંથ જેનાથી આ જીવ નિર્મળ થાય, શુદ્ધ થાય. પર્યુષણનું પર્વ એ નિર્મળતાનું પર્વ છે, ક્ષમાપનાનું પર્વ એ શુદ્ધતાનું પર્વ છે. બસ જીવને નિર્મળ કરો, શુદ્ધ કરો. જેટલા વિષય કષાયોથી મલિનતા હતી, કર્મની મલિનતા હતી, એ જેટલી ખસે એટલી જીવની ઉપલબ્ધિ છે, એટલું આત્મતત્વ જાગૃત થાય છે, એનો વિકાસ થાય છે. તો કેવળ જ્ઞાન એ પૂર્ણ વિકસિત અવસ્થા છે જીવની. કેમ કે જીવ, આત્મા અને જ્ઞાન બંને એકરૂપ છે, અભેદ છે. જ્ઞાન અને ચૈતન્ય જુદું પાડી શકાય નહીં. કોઈ અવસ્થા એવી નથી નિગોદથી, નિત્ય નિગોદથી શરૂ કરી અને પરમ સિદ્ધની અવસ્થા સુધીમાં કે જીવ જ્ઞાન રહિત હોય. અને જ્ઞાન રહિત હોય તો એ જીવ નહીં, આવું સ્પષ્ટ વિધાન આગમોમાં કહ્યું છે. તો એ જળ, તો આવું જ્ઞાન પરિપૂર્ણ નિરાવરણ એ જે અવસ્થા છે કે જેનાથી લોકાલોક દેખાય અને ત્રણ લોકના, ત્રણ કાળના સર્વ પદાર્થોની દ્રવ્ય ગુણ અને પર્યાય સહિત તમામ અવસ્થાઓ જે જાણી શકે છે, આવી અનંત સામર્થ્ય જે જ્ઞાનમાં છે, એને શબ્દ તો અનંત જ્ઞાન જ કહ્યું છે. અનંત વીર્ય યુક્ત અનંત જ્ઞાન, અનંત બીજું તો શું કહીએ, તે અનંત જ્ઞાન એટલે એ કેવળ જ્ઞાન છે, એ આત્માનું મૂળ સ્વરૂપ છે. એ કહે છે કે એનેથી પદાર્થ કેવા દેખાય, પ્રશ્ન તો કર્યો ઘણીવાર સ્વાધ્યાયમાં વગેરે સત્સંગમાં થતો હોય છે, કે જ્યાં શરીર નથી, અશરીરી અવસ્થા છે, ઇન્દ્રિયો નથી, તો વસ્તુ કેવી રીતે દેખાય. ઇન્દ્રિયો હોય ને ન દેખાતું તો ચશ્મા પહેરીએ, બાયનોક્યુલર લગાવીએ, એથી ખૂટે તો ટેલિસ્કોપ મૂકીએ, જુદું દૂરનું દેખવું હોય તો. પણ ઇન્દ્રિય જ નથી, હવે ચશ્મા ક્યાં ચડાવવા, મેગ્નિફાઈંગ ગ્લાસ ક્યાં મૂકવો, બાયનોક્યુલર કેવી રીતે વાપરવો, અને ટેલિસ્કોપ ક્યાં રવાના કરવો, મુશ્કેલી છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આ ઇન્દ્રિયોનું માધ્યમથી એ જે જુએ છે એ એની ક્ષયોપશમિક અવસ્થા છે, એટલું આવરણ હટ્યું છે. ઘણીવાર ઇન્દ્રિયો હોય તો પણ જ્ઞાનની અપૂર્ણતા હોય, કારણ કે જ્ઞાનાવરણ ઘણા હોય, માત્ર એને પંચેન્દ્રિય પ્રાપ્ત થવા જેટલો પુણ્યનો યોગ થયો છે, એટલે પંચેન્દ્રિય સહિતનો મનુષ્ય જન્મ એ શુભ છે, પુણ્યનું કારણ છે. વિકલેન્દ્રિય જીવો છે, એકેન્દ્રિય છે, એને આ કોઈ શક્તિ એની પાસે નથી. આત્મા છે અને આત્મા તો પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, પણ એની પાસે માધ્યમ નથી. અને આ માધ્યમ રહિત પૂર્ણ અવસ્થા જોઈ શકે એ અવસ્થા છે કેવળ જ્ઞાનની. તો આપણી વિકાસની અવસ્થા મતિ જ્ઞાનથી કેવળ જ્ઞાન સુધી જવાની છે. મતિ જ્ઞાન લઈને બેઠા છીએ એટલે આ શ્રુત જ્ઞાન ગ્રહણ થાય છે. પાંચે ઇન્દ્રિયોનું અને મનનું જે આપણું જ્ઞાન છે અત્યારે જે ક્ષયોપશમ આધારિત, એ આપણું મતિ જ્ઞાન છે, આપણી મૂડી મતિ જ્ઞાનની છે. હવે જેમ જેમ શ્રુત જ્ઞાન લઈએ છીએ તેમ મતિ જ્ઞાન વિકસતું જાય છે. એ મતિ જ્ઞાનનો વૈભવ છે, જ્ઞાનીઓનો વૈભવ. અને મતિ જ્ઞાન ધીરે ધીરે શુદ્ધ પરિશુદ્ધ થતું થતું અંતતો ગતવા કેવળ જ્ઞાન રૂપમાં થાય છે. તો એને ઉપમા આપી છે સમજવા માટે. હવે આ અવસ્થામાં આ કેવળ જ્ઞાનની જીવે પોતે પોતાના સ્વરૂપને સમજવું છે. કેવળ જ્ઞાન સમજવું છે એટલે પોતાની શક્તિઓને સમજવી છે. તો કે છે, જેમ દીવો જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે, તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવો જ્યાં જાય શું કરે? તો કે અંધકારનો નાશ કરે અને પ્રકાશકપણે, એટલે જે વસ્તુના એના પ્રભાવ ક્ષેત્ર હોય અહીંયા જે જે વસ્તુ વિદ્યમાન હોય એને પ્રકાશિત કરે. દીવાનું કામ એટલું જ કે જે હોય પદાર્થ એને પ્રકાશિત કરે. દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થ પ્રકાશક હોય છે તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થ પ્રકાશક છે. દીવાનો સ્વભાવ શું? એકદમ અંધારો ઓરડો છે અને ઓરડામાં 100-200 વસ્તુ પડી છે, એમાં આપણે એક વસ્તુ લેવી છે. પરંતુ પદાર્થ હોવા છતાં પદાર્થ પ્રકાશક આપણી આંખ નથી, દ્રષ્ટિ. હું દ્રષ્ટાની વાત નથી કરતો, દ્રષ્ટિ નથી. એટલે આપણે સાધન પાછું જોશે જો આંખ હોવા છતાં. દ્રષ્ટિ મર્યાદિત છે, દ્રષ્ટિ કર્મને આધીન છે, દ્રષ્ટિ ક્ષયોપશમનું સ્વરૂપ છે. આંખ હોવા છતાં, દ્રષ્ટિ હોવા છતાં અંધારાને કારણે દેખાતું નથી. ઝાંખપ હોય તો જેમ ચશ્મા ચડાવીએ એમ દીવો લઈને જઈએ અથવા લાઇટ કરીએ, અને લાઇટ કરવાથી એ રૂમની અંદર જે પદાર્થો હોય એ બધા દીવો એને પ્રકાશિત કરે છે, એને પ્રકાશિત કરે છે. એનો સહજ સ્વભાવ, દીવાનો સહજ સ્વભાવ શું? જે છે નવા લાવે છે, તમારા નથી મળતું અને ક્યાંય મળતું નથી, લાઇટ કરી એટલે મળી જાય. જે ખોવાયું છે તો ખોવાયું જ છે, જે છે એ મળશે. પદાર્થ જો હશે તો પ્રકાશિત થશે. દીવાનો સહજ સ્વભાવ જેમ પદાર્થ પ્રકાશક હોય છે તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થ પ્રકાશક છે. તો જ્ઞાનનો આ સહજ સ્વભાવ છે કે પદાર્થ હોય તો એ જ્ઞાનનું જ્ઞેય બન્યા વિના રહે નહીં. તો સમસ્ત સૃષ્ટિ, સમસ્ત જગત, આ લોકના તમામ પદાર્થો એ આ જ્ઞાનનું તો જ્ઞેય છે પણ દ્રષ્ટિ નથી. જ્ઞાન છે અને જ્ઞાનનો આ સહજ સ્વભાવ છે, સહજ સ્વભાવ છે પદાર્થ પ્રકાશક આ લોકની અંદર. કારણ કે આ જ્ઞાન લોકમાં જઈ શકે છે. આત્મા પ્રદેશની અપેક્ષાએ દેહ વ્યાપક છે પણ જ્ઞાનની અપેક્ષાએ લોક વ્યાપક છે. લોકમાં રહેલો કોઈ પણ પદાર્થ આ આત્મા એને પોતાના જ્ઞાનથી જાણી શકે છે, કેમ કે જ્ઞાન વ્યાપક થઈ શકે છે. પ્રદેશથી એક શરીરની અંદર દેહમાં સ્થિત છે પણ એના જ્ઞાનથી એ સમસ્ત લોકાલોકમાં વ્યાપ છે. હવે જેવું એની મર્યાદા હટતી જાય, જેવું એનું જ્ઞાન ખુલ્લું થતું જાય, તે પ્રમાણે એને આ શક્તિ પ્રાપ્ત થાય. એ શક્તિ પ્રાપ્ત થાય તો અવધિજ્ઞાન થાય, કે આ દિવાલો પદાર્થો એ બધાની દૂર રહેલા રૂપી પદાર્થોને પણ જોઈ શકે, અહીંથી હજારો માઇલ દૂર રહેલા પદાર્થોને જોઈ શકે. આ બધી જ્ઞાનની વિકસિત અવસ્થા છે. પણ અહીંયા વાત એ મૂકી કે જ્ઞાનનો સ્વભાવ આ દીવાની સાથે પહેલા સમજી લઈએ કે જ્ઞાન એ પ્રકાશક છે. હું જ્ઞાન સ્વરૂપ છું, આખા લોકાલોકને જાણવાનું સામર્થ્ય મારામાં છે,
આવૃત છે એ અવસ્થા છે, પણ સમસ્ત લોકાલોકને જાણવાનું સામર્થ્ય હું જ્ઞાન સ્વરૂપ છું, માટે જ્ઞાનનો સહજ સ્વભાવ પદાર્થ પ્રકાશક છે અને આ પદાર્થ લોકમાં બધા છ એ છ દ્રવ્યો અને એના અનંતા અનંત પરમાણુઓના બનેલા પદાર્થો એ લોકમાં છે, આ જ્ઞાનની બહાર નથી, રહી શકે નહીં. આ જ્ઞાનની વ્યાપકતા, આ જ્ઞાનનું સામર્થ્ય, આ પોતાના સ્વરૂપની શક્તિ, સહજ સ્વભાવ, દીવાની જેમ સહજ સ્વભાવ. દીવાની મર્યાદા છે, દીવો પ્રકાશી પ્રકાશીને કેટલું પ્રકાશે તો કે એક રૂમને અજવાળી શકે, બહુ મોટા રૂમમાં નાનો દીવો લાવો તો ખૂણાની વસ્તુ નહીં પ્રકાશી શકે, પરંતુ લાઇટ મૂકીએ, મોટો બલ્બ મૂકીએ, હેલોઝન લેમ્પ મૂકીએ, એવા બધા મૂકીએ છીએ તો વિશાળ ક્ષેત્રમાં પ્રકાશિત બધા પદાર્થોને પ્રકાશિત કરે છે, અને સૂર્ય આખી પૃથ્વીને પ્રકાશિત કરે છે. એ પણ વૈજ્ઞાનિકો કહે છે કે જે ભાગમાં સૂર્ય હોય અહીંયા જ પ્રકાશિત થાય છે, બીજે અંધકાર છે. ઉત્તર ધ્રુવની અંદર હોય તો નીચે દક્ષિણ ધ્રુવમાં 6 મહિના સુધી અંધકાર છે, ત્યાં એને પાછી ટોર્ચ લાઇટની જરૂર પડે. સૂર્ય આટલો પૂર્ણ પ્રકાશિત, પણ એનું જેટલું ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં જે પદાર્થો છે એને પ્રકાશિત કરે છે. આત્મા એને દક્ષિણ ગોળાર્ધ અને ઉત્તર ગોળાર્ધનો ભેદ થાય, જો આ વૈજ્ઞાનિકતાને સમજવાની છે ધર્મની. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એને સૂર્ય કે ચંદ્રની મર્યાદા નથી. ચંદ્ર પૂર્ણિમાને દિવસે પ્રકાશિત છે અને અમાવસ્યાને દિવસે એને પોતાને ગોતવા જવો પડે. જગતની અંદરના બધા જુઓ આત્માથી સૌહીન, અરે અદભુતમાં અદભુત કોઈ આશ્ચર્ય હોય, અદભુતમાં અદભુત કોઈ ચમત્કાર હોય, એવી કોઈ જગતમાં ચીજ હોય જેને વિશે અસીમ ઐશ્વર્ય છે, વૈભવ છે, અરે વિચારતો નથી જીવ. જરાક વિચાર, ઊંડો વિચાર, થોડુંક હજી જરા આત્મા સાથે મનોમંથન કર, ચિંતન કર, ઘણા ઘણા પ્રકાશ તને પ્રાપ્ત થશે. બધું જ અંદરથી આવશે, પણ અંતર્મુખ થવું જોઈએ, અને અંતર્મુખ થવામાં બહારનું આશ્ચર્ય ભૂલ, બહારથી બહુ પ્રભાવિત છો તું, અને જ્યાં સુધી બહારથી પ્રભાવિત છો, અંજાયેલો છો જગતથી, ત્યાં સુધી અંતરની દ્રષ્ટિ ખીલી શકશે નહીં ખીલી શકશે. દીવાનો સહજ સ્વભાવ જેમ પદાર્થ પ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પદાર્થ પ્રકાશક છે. હવે ભેદ સમજો, દીવો દ્રવ્ય પ્રકાશક છે, જ્ઞાન દ્રવ્ય ભાવ બંનેને પ્રકાશક છે. દીવો શું પ્રકાશી શકે? વસ્તુ પડી હોય પણ દીવો એમ કે આ ઘડિયાળ છે, દીવો એમ કે તારે આ ચોપડી ગોતતો તો આ છે, દીવો એમ કે જે તારી ફાઉન્ટેન પેન ખોવાઈ ગઈ છે આ છે. દીવો પદાર્થ પડ્યા છે એ કે એનો ભાવ એટલે એની અવસ્થા, એનું સ્વરૂપ, એનું વિશેષ જે કાંઈ, એ જ્ઞાનનો વિષય છે. દીવો પ્રકાશી શકે છે એ દર્શન માત્ર છે. આને સમ્યક દર્શનમાં કહે છે વસ્તુનો અવબોધ થવો, સામાન્ય બોધ થવો કે કંઈક છે. પછી આ છે તો શું છે, ઝાડ છે કે માણસ છે? ઝાડ છે તો પછી ધીરે ધીરે બોધ થાય કે લીમડાનું છે, પીપળાનું છે, આંબાનું છે. અને માણસ હોય તો ખબર પડે કે કોણ છે, પુરુષ છે, સ્ત્રી છે, અને ત્યાર પછી છે મિસ્ટર એક્સ છે, વાય છે, ઝેડ છે, વૃદ્ધ છે, યુવાન છે, બાળક છે. આ બધું વિશેષ જ્ઞાન, આ જ્ઞાનનો વિષય છે. દર્શનનો વિષય સામાન્ય બોધ થવો તે દર્શન, અને પદાર્થનો વિશેષ બોધ થવો એટલે એનો ભાવ, એટલે એની સમયે સમયે બદલાતી પર્યાયિક અવસ્થા, એનો પણ અવબોધ થવો, આ જ્ઞાનનું લક્ષણ છે. મૂઢ હોય ને જે, એ પદાર્થને જોઈ શકે, પછી પદાર્થની વિશેષતા એ જાણી ન શકે, કારણ કે એ મેન્ટલી રિટાર્ડેડ છે. આપણે કહીએ કે એની ઉંમર વધી છે, પણ જ્ઞાનનો વિકાસ થયો નથી, એ ઉંમરની સાથે જે વધવો જોઈએ વિકાસ થતો નથી. તો ત્યાં એ પદાર્થના ભાવને ન પકડી શકે. આ રિટાલી જે મનો બુદ્ધિ, જે મંદ બુદ્ધિના જે હોય છે, એનું મુશ્કેલી એ હોય છે કે કદાચ ચોપડી સુધી પહોંચ્યો હોય, કોઈને કહે કે ચોપડી લાવ, અને ચોપડીને કપડામાં એને ખબર પડે, પણ ચોપડીમાં એમ કંઈક એમ કરતો વચનામૃત લાવ અથવા રાજવાણી લાવ, તો એને બેનો ભેદ ન પડે. ધીરે 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 આ બધી સંજ્ઞાઓ વિકસિત થતી જાય છે, પણ એ વિષય બહુ લાંબો છે. તો અહીંયા દીવાની મર્યાદા કેટલી?
તો કે એ માત્ર પદાર્થને પ્રકાશી શકે, સામાન્ય અવબોધ કરાવી શકે કે તમે જોવું હોય તો તમે જોઈને રૂમમાં લાઇટ કરી અને આપણે જાણી શકીએ કે આ છે. સૂર્ય ઉગે તો આપણે જગતની અંદર જે છે, અરે આપણા આંગણામાં કંઈક આવી ગયું તો આપણને ખબર પડે કે આ કોણ નાખી ગયું. આ તમને અવબોધ થાય પછી શું છે શું નહીં એ બધું જ્ઞાન ઉપર આધારિત છે. પણ કે છે જ્ઞાન દ્રવ્ય અને ભાવ બંનેને પ્રકાશક છે. જ્ઞાનની જુઓ તાકાત, માત્ર પદાર્થ છે ત્યાંથી સીમિત થતું નથી, પણ એ પદાર્થનું સ્વરૂપ ભાવ સ્વરૂપ એ પકડી શકે છે. પછી જ્ઞાનનો જેટલો ઉઘાડ જેટલો ક્ષયોપશમ, પદાર્થના અવબોધ થયા પછી સમ્યક એટલે દર્શન થયા પછી જ્ઞાન થાય છે. છદ્મસ્થને પેલા દર્શન થાય પછી જ્ઞાન થાય. સામાન્ય દર્શન તે સમ્યક દર્શન અને વિશેષ દર્શન તે સમ્યક જ્ઞાન. હવે પદાર્થનું એને વિશેષ જ્ઞાન કે ના ના મેં તો માત્ર જોયું, પદાર્થ જોયો નહીં પણ આ પદાર્થ પુસ્તક છે, આ પદાર્થ ટેબલ છે, આ ફર્નિચર છે, આ ટીવી છે, આ રેડિયો છે, આ વાસણ છે, આ બધું જુદું 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 જુદું. અને એમાં પણ આ આપણો બંધ પડેલો રેડિયો છે આ સાચો છે, આ ભંગાર છે, આ ઉપયોગી છે, આ વિશેષ જ્ઞાન થયું. કે મારે લેવા જવું છે પદાર્થ તો એ લેજો, આ કપડું લેતા નહીં ફાટી ગયું છે આ લેજો, આ વિશેષ જ્ઞાન છે. આ બધી એની ક્ષયોપશમની અવસ્થાઓ થતી હોય પણ એ દીવાથી ન ખબર પડે. પદાર્થને પ્રકાશક છે એ ગુણ એનામાં છે, પણ હવે અહીંયા જ્ઞાન આવે છે. ચૈતન્ય જીવો કેવો પ્રવેશ કરે છે અને આ દીવો જળ છે. સૂર્ય એટલો પ્રકાશિત છે છતાં ચૈતન્ય સત્તા સૂર્યને વિશેષ નથી, ચંદ્રને વિશે નથી. એ આપણે 437માં આત્માની જે લક્ષણો જોયા હતા, સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્ય, એમાં કહ્યું કે સૂર્ય રત્ન પૃથ્વી આ બધું પૃથ્વીને પ્રકાશનાર બધા છે પણ એ પોતે પોતાને પ્રકાશી શકતા નથી, કેમ કે ભાવ પ્રકાશક નથી. પણ આત્માની ચૈતન્ય સત્તાથી આ બધા પકડાય છે. સૂર્યને પણ કોણ ઓળખે છે અને દીવાને પણ કોણ જાણે છે, એ જાણનાર આ જ્ઞાન છે. આ જ્ઞાન એ ચૈતન્ય છે. જ્ઞાન તે હું જગતની અંદર અનંત પદાર્થની અંદર જે જાણે છે તે જીવ અને જે જણાય છે તે અજીવ. જડ અને ચેતનનો ભેદ થાય અને ભેદ જ્ઞાનના આધાર ઉપર હું જીવ તો જીવના લક્ષણ આધારિત મારો આત્મિક પુરુષાર્થ, પછી ધર્મના બધા વિધાનો એના આધાર ઉપર સમજવાનો પ્રયત્ન કરવો. પણ જ્ઞાનની વિશેષતા અહીંયા ભેદ પડી ગયો જીવ અજીવનો, કે દીવો એ પદાર્થ પ્રકાશક છે અને જ્ઞાન દ્રવ્ય અને ભાવ પ્રકાશક છે. જ્ઞાનથી એ વ્યક્તિ છે એ જોઈ શકાય, જ્ઞાનથી વ્યક્તિ ક્રોધિત છે એ પણ જોઈ શકાય, જ્ઞાનથી એ વ્યક્તિ દુઃખી છે એ પણ જોઈ શકાય, લાઈટથી ન જોઈ શકાય. આ જ્ઞાન છે. એના જેમ જેમ જ્ઞાન વધે તો જ્ઞાની એના અંદરના ભાવોને પણ પકડી લે, માં દીકરાના ભાવને પકડી લે, પણ એની સ્કૂલની હેડમિસ્ટ્રેસ ન પકડી શકે કે સ્કૂલનું બાળક અત્યારે વ્યગ્ર છે, માં પકડી લે. આ બધી એક સંબંધની અપેક્ષાએ વિકસિત થતી ચેતના છે, ભલે લૌકિક ચેતના થઈ પણ ચેતનાનો ગુણ એનામાં છે. એટલે વનસ્પતિમાં જીવ છે એવું જગદીશચંદ્ર બોઝે પ્રસિદ્ધ કર્યું, દુનિયાની અંદર સાબિતી આપી. એણે વનસ્પતિના છોડની અંદર એ જે લાગણીનું અવબોધનું લક્ષણ હતું કે જીવો એ વનસ્પતિ પાસે પ્રેમી જીવ જાય છે, માડી જાય છે અને એને કાપનાર બીજો કોઈ પ્રેમ કરનાર કતલ કરનાર જાય છે, કઠિયારો જાય છે, તો જેની અંદર ઝાડમાં પ્રતિક્રિયા આવે છે એ એને વિજ્ઞાનથી પકડી અને જગતમાં સાબિત કર્યું કે વનસ્પતિમાં પણ જીવ છે. તો જ્ઞાન આપણે ચૈતન્યને ઓળખવો છે અને ચૈતન્યને ઓળખવાનું એકમાત્ર લક્ષણ જ્ઞાન છે. હું જગતના સર્વ પદાર્થોથી ભિન્ન છું, અસંગ છું, ન્યારો છું. જ્ઞાન મારો ગુણ છે, જ્ઞાન મારું સ્વરૂપ છે. હું ભાવ પ્રકાશક જેટલી તાકાત મારામાં છે, આવરી થશે, મર્યાદિત થશે, સીમિત થશે, એ કર્મના આવરણો મેં ઊભા કર્યા છે. પૂર્વે જ્ઞાન જ્ઞાની અને જ્ઞાનીની અવજ્ઞા કરી છે, જ્ઞાનના સાધનોની આરાધના કરી નથી. અને આવા જ્ઞાનાવરણીય કર્મો બાંધ્યા છે એટલે મારો સ્વભાવ હોવા છતાં હું પૂરેપૂરું જાણી શકતો નથી. આ મારી અંતરાય છે. આ વખતે એવું કરીએ કે પ્રભુ અમને મોહનીય તૂટે, અને મોહનીય એટલા માટે છે કે મોહનીયનું મૂળ અજ્ઞાન છે. આ અજ્ઞાન તૂટે તો મોહનીય તૂટ્યા વિના રહે ને. સ્વ પરનો ભેદ એટલા માટે થતો નથી કે મોહને કારણે પરમાં સ્વબુદ્ધિ આવી ગઈ છે. જો જરાક અમને આવું થોડું જ્ઞાનનો સહારો મળે તો અમે સ્વ અને પરનો, પર પદાર્થ અને સ્વ પદાર્થનો ભેદનો વિવેક અમારામાં જાગી શકે. આ ભાવ પ્રકાશક જ્ઞાન છે. એક વાક્યની અંદર આખો ભેદ જ્ઞાનનો મંત્ર આપ્યો છે કે દીવો દ્રવ્ય પ્રકાશક છે, બાકીના બધી જ વસ્તુ નોલેજ આપનારા જે કોઈ છે એ બધા દ્રવ્ય પ્રકાશક છે. જ્ઞાન દ્રવ્ય અને ભાવ બંનેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહેજે દેખાઈ રહે છે, તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. દીવાને એના પ્રકાશના સીમાની અંદર રહેલા તમામ પદાર્થો પ્રકાશિત થાય, એમ જ્ઞાનમાં કેટલા પદાર્થો પ્રકાશિત થાય તો એ જ્ઞાન જેટલું એનું વિકસિત હોય એની સીમામાં જેટલા પદાર્થો હોય એટલું થાય, એથી વિશેષ ન થાય. પછી આપણે કહી કે અવધિ જ્ઞાનીને તો એની હવે જ્ઞાનની સીમા વધી, એની સીમા આંખથી મર્યાદિત નથી. અવધિ જ્ઞાનીને દ્રષ્ટિથી જોતો નથી, દ્રષ્ટિ એ માત્ર માધ્યમ છે. એટલે કૃપાળુદેવે કહ્યું કે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ. અરે તું દ્રષ્ટિને ક્યાં વળગો છું? દેહને જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. અરે ઇન્દ્રિયોની સત્તાથી પણ આત્માની સત્તા જો તારી વધશે વિકસિત થશે એ ગુણ જ્ઞાન ગુણ, તો અવધિ જ્ઞાન પણ થાય, મન પરિવય જ્ઞાન પણ થાય, અને અંત તો ગોતવા કેવળ જ્ઞાન પણ થાય. આ જે કંઈ જ્ઞાન કૃપાળુદેવે કહ્યું જાતિ સ્મરણ જ્ઞાન એ મતિ જ્ઞાનનો એક પ્રકાર છે, મતિ જ્ઞાનનો પ્રકાર છે. એટલું બધું નિર્મળતા વિકસિત કરી તો મતિ જ્ઞાનની અંદર જેમ આપણને 80 વર્ષે પણ 5 વર્ષની ઉંમરમાં બનેલી ઘટના એટલી બધી જો આત્માના ઉપર સંસ્કારિત રૂપે પ્રભાવિત હોય તો ભૂલી ભૂલાતી નથી. જરા પ્રયત્ન કરીએ એટલે એકદમ ચિત્રપટની જેમ આવે છે. 40 વર્ષ પહેલા હું આને મેળ્યો હતો અને ત્યારે એનો જે પ્રસંગમાં જે વ્યવહાર છે એ હજી મારાથી ભૂલાતો નથી. આ મતિ જ્ઞાન છે. આમાં કયું શ્રુત જ્ઞાન આવ્યું? આમાં કયું અવધિ જ્ઞાન આવ્યું? મતિ જ્ઞાન એટલું વિકસિત છે. એ મતિ જ્ઞાનની નિર્મળતા આત્માની અંતર્મુખ અવસ્થામાં ઘણીવાર થાય અને જીવ જો એ વિચારે, એ વિચારના ઉપર ચડ્યો કે આ મરી ગયા કાકા અમીચંદ કાકા અને વવાણિયાના સ્મશાનની ભૂમિ ઉપર એક આત્મા વિચાર કરે છે કે આમાંથી ગયું શું ને રહ્યું શું? આ હતું ત્યાં સુધી બધા એને પ્રેમ કરતા હતા અને કંઈક ગયું જેને કારણે બધા એને બાળી નાખે છે, એ જ સ્વજનો છે, બીજા કોઈ નથી. અને મારવા કોઈ બીજા, બાળવા બીજા નથી આવ્યા. શું હતું ને શું રહ્યું બસ એ વિચારે ચડેલા. પડડો ખસતા જાય છે, ખસતા જાય છે, ખસતા જાય છે, અને સ્મૃતિમાંથી આવતું આ જ્ઞાન જાતિસ્મરણ જ્ઞાનમાં અને ભવ ભવાંતરનું જ્ઞાન થઈ જાય છે. સૌને જ્ઞાતિ જાતિસ્મરણ જ્ઞાન થાય જ એવું નથી, પણ જીવને આ અસંભવિત નથી. આગળના પત્રોમાં આવે છે કે આવી નિર્મળતા હોય તો એ અસંભવિત નથી. તો અહીંયા કહે છે કે જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. હવે જ્ઞાન કઈ કક્ષાનું છે એના આધાર ઉપર પદાર્થ દેખાય, 10 માઇલમાં, 50 માઇલમાં, આખા જગતમાં કે લોકમાં. ઇટ ડિપેન્ડ્સ અપોન જ્ઞાન. જ્ઞાનનો આ સ્વભાવ છે, સહજ સ્વભાવ છે કે પદાર્થનું દ્રવ્ય અને ભાવ બે તો કેવડી કેમ બધું જાણે છે. આ એટલા માટે કે દ્રવ્યને જાણે ને ભાવને જાણે, માત્ર આપણા અસ્તિત્વને ન જાણે, આપણી પર્યાયને પણ જાણે, કેમ કે એનો સહજ સ્વભાવ છે. જેમાં યથા તથ્યો અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે તેને કેવળ જ્ઞાન કહ્યું છે. ડેફિનેશન ઓફ કેવળ જ્ઞાન. શું કેવળ જ્ઞાન કોને કહેવું? કે તો જેમાં યથા તથ્ય અને સંપૂર્ણ જે પદાર્થ છે તે જેમ છે તેમ, કોઈ વધઘટ નહીં, કોઈ ઉમેરો નહીં, કોઈ બાદબાકી નહીં, કોઈ પોતાની કલ્પનાનો કલર નહીં, કોઈ એની અંદર પોતાની ભ્રાંતિ નહીં, આરોપણ નહીં, કશું જ નહીં. તો કે છે આભાસ રહિત, આત્મા સત ચૈતન્યમય સર્વાભાષણ. આપણે તો બધા પદાર્થમાં પહેલા આપણો અજ્ઞાનનો આભાસ એમાં સ્થાપિત કરીએ છીએ, પછી પદાર્થનું મૂલ્યાંકન કરવા દઈએ છીએ, મુશ્કેલી થાય છે. જેમાં યથા તથ્ય અને સંપૂર્ણ પદાર્થ કોઈ રીતે અધૂરો નહીં એવું સહેજે દેખાવું જેમાં થાય જે જ્ઞાનમાં, તેને કેવળ જ્ઞાન કહ્યું છે. જો કે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળ જ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્માનુભવ કરતા છે, વ્યવહાર નહીંથી લોકાલોક પ્રકાશક છે. આ કૃપાળુ દેવની વિશેષતા. 8-10 પત્રોની અંદર કેવળ જ્ઞાન વિશે એક વાત આવશે, અને કેટલીક વાતો એવી આવે કે વર્તમાન શાસ્ત્રની અંદર પણ એ વાત સાથે થોડો વિસંવાદ પણ ઊભો થઈ જાય છે. પણ કૃપાળુ દેવે કહ્યું છે કે આ જે કંઈ જ્ઞાનીઓએ કહેલું કેવળ જ્ઞાન કે શાસ્ત્રમાં પ્રરૂપિત, તો શાસ્ત્રમાં પ્રરૂપિતની અંદર ક્યાંક કોઈ પણ પ્રકારે કંઈ એવી ઉણપ આવી હોય, અથવા સર્વસામાન્ય જનોને કેવળ જ્ઞાનનો મહિમા બતાવવાની દ્રષ્ટિએ તો હંમેશા લખાણ એક નહીંથી થયું હોય તો પણ આવું બને. એટલે એમણે કહ્યું છે કે એ બની શકે છે. જગતના જીવોને સર્વજ્ઞનું મહાત્મ્ય બતાવવું છે તો જગતના જીવો એ સંપૂર્ણ આત્મામાં છે એ પકડી શકતા નથી. આત્મસિદ્ધિમાં કૃપાળુ દેવે આવું મહાત્મ્યથી કેવળ જ્ઞાનનો મહિમા નથી ગાયો. એણે ગાયો છે કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છે તા નિર્વાણ. અદ્ભુત મહિમા, આવી વ્યાખ્યા, આવી વાત એક સાદી સીધી દોહરાની ગાથામાં. નિજ સ્વભાવનું અખંડ, ખંડ ખંડિત નથી, એનો ઉપયોગ એ બહાર મુકતા જ નથી, એને લોક ક્યાં જોવો છે. અખંડ પોતાના જ્ઞાનની રમણતામાં છે. આવી અખંડ જ્ઞાન રમણતા થાય તો કે હે પદાર્થ, હે પરમાત્મા, હવે તું તુષ્ટ થઈને એમને શું આપવાનો હતો? મોક્ષ નથી જોઈતો. મોક્ષ આ અંદરથી નીકળતો જે પડકાર છે એના આધાર ઉપર આ શ્રદ્ધાનો રણકો છે. ત્યારે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. આ કૃપાળુ દેવનો ભણકાર અને રણકાર તો જુઓ. આવો રણકાર કૃપાળુ દેવનું ઓળખાણ થાય તો આપણા જીવનમાં આવે. મુજે રોમ રોમે રાજ તારા નામનો રણકાર હો, મુજે શ્વાસ શ્વાસે નાથ તારા પ્રેમ નો ધબકાર હો, પતિત પાવન નામ તારું કરે કર્મ નિકંદના, એવા પ્રભુ શ્રી રાજને ભાવે કરું હું વંદના. ક્યાં કોને જોવા જાવ બે, કેની સામે દ્રષ્ટિ કરું? આવો પુરુષ જેના નામ માત્રથી કર્મો ખપે. માનતું સુરી કહે છે ભક્તામરમાં, હે નાથ આદિનાથ, નામ માત્રથી જગતના જીવોના પાપોનો નાશ થાય એવું અતિ સામર્થ્ય એ તારા નામની અંદર છે. નામ નિક્ષેપ. પરમાત્મા તો આપણને અરૂપી હોવાને કારણે પ્રાપ્ત ન થાય. આચાર્યોએ કહ્યું છે કે રખડતા જીવો, સંસારમાં ડૂબતા જીવોને કાષ્ટફળ મળી જાય, એક લાકડું હાથમાં આવી જાય તરી જાય, એમ નામ સ્થાપના દ્રવ્ય આ બધા કાષ્ટફળ સંસારની મજદારમાં મળતા કાષ્ટફળ છે. નિષેધ ન કરશો એનાથી એ જ પુરુષ મળે છે, એ તત્વ મળે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ આ નિક્ષેપ છે, સાધન છે, માધ્યમ છે. જીવ પકડી લે અને આ અથવા તો રઝળતો જીવ તરી જાય છે સંસાર સાધનને. તો કહે છે કે આત્મામાં તો માત્ર આત્માનો અનુભવ જેને અખંડપણે થઈ રહ્યો છે એ કેવળ જ્ઞાનની પરિશુદ્ધ અવસ્થા છે. વ્યવહાર નહીં થી આનું મહાત્મ્ય સમજાવવું કેમ, બતાવવું કેમ? એક પરમાત્મા પોતાના આત્મામાં લીન છે અને અનંત સમાધિ સુખમાં છે, આ કેવી રીતે સમજાવવું? તો કે એનું સામર્થ્ય તો બતાવો. એનું સામર્થ્ય એ કે છે કે ત્રણ કાળ અને ત્રણ લોકના જગતના સબ તમામ પદાર્થોની એની દ્રવ્ય ગુણ અને પર્યાય બધી જ પર્યાયો જેના જ્ઞાનમાં સહજપણે ઝડકે છે. એ ઝડકે તો ઉપયોગ રાખે તો ઝડકે, અને નહીં તો પોતે પોતામાં સ્થિત છે, સમાધિમાં છે. તો વ્યવહાર નહીંથી એટલે કેવળ જ્ઞાનના સ્વરૂપ બે પ્રકારે શાસ્ત્રમાં પ્રકાશિત થયા છે. એક વ્યવહાર નહીંથી કે એનું સામર્થ્ય, પ્રભાવિત સામર્થ્ય,
જગતના જીવોને કંઈક ગ્રાહ્ય થઈ શકે એવું સામર્થ્ય, અને બીજું સામર્થ્ય પરમ સામર્થ્ય એ પોતાના આત્મ સ્વરૂપમાં અખંડ સમાધિમાં લીન છે. અખંડ સમાધિમાં એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે, કેમ કે ત્યાં પરિતુષ્ટિ છે, કૃતકૃત્યતા છે, પૂર્ણ કામતા છે, કોઈ કામ ઈચ્છા કંઈ રહ્યું જ નથી. એ સહજ સ્વરૂપે છે, એ ઈચ્છા સહિત પણ નથી, ઈચ્છા રહિત પણ નથી, એ સહજ સ્વરૂપે છે. આવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે. આરસો, દીવો, સૂર્ય અને ચક્ષુ જેમ પદાર્થ પ્રકાશક છે તેમ જ્ઞાન પણ પદાર્થ પ્રકાશક છે. આ છેલ્લી લીટીમાં સમિંગ અપ કર્યું કે જગતમાં આવા કેટલાય પદાર્થો છે જેનું આપણે પાછો મિસયુઝ અથવા અડધી સમજમાં પકડાવી દઈએ. અરીસોથી બધું દેખાય, પ્રતિબિંબ દેખાય એમ એના જ્ઞાનમાં ઝડકે, એ અરીસો નથી, પણ સિદ્ધ ભગવાન આત્મા અરીસો નથી, અરીસો જળ છે, એની અંદર પડતું પ્રતિબિંબ જળ છે. તો આવી બધી ઉદાહરણો આપણે આપીએ, પણ ઉદાહરણો દેવાની મર્યાદાથી અપાય છે. કૃપાળુદેવ સ્પષ્ટ કરે છે, અરીસો, દીવો, દર્પણ, સૂર્ય, ચક્ષુ આ બધા પદાર્થ પ્રકાશક છે, અને જ્ઞાન છે એ પદાર્થ પ્રકાશક છે દ્રવ્યથી અને ભાવથી. આવું જ્ઞાનનું અદ્ભુત સામર્થ્ય છે. આજથી આપણા નવા વર્ષની સ્વાધ્યાય સાધનાનો પ્રારંભ થાય છે. સૌને મિચ્છામી દુક્કડમ. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ.